మహాదేవ్యా కక్షిరత్నం శర్దజీతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం.
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 19 જુલાઈ 2009. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 525 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. જ્ઞાનનું બળવાન તારતમ્ય છેલ્લો પેરેગ્રાફ છે. જ્ઞાનનું બળવાન તારતમ્ય પણ થયે તો જીવને પરપરિચયમાં કદાપી સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાન બળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે. પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પરપરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાદ સ્થિતિનો અનુભવ થાય છે. જ્ઞાની પુરુષ કે જેને એકાંતે વિચરતા પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે. કેમ કે જીવને જો અવ્યાબાદ સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે, ઘણીવાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઈચ્છા વર્ધમાન થયા કરે છે. એ જ વિનંતી આત્મસ્વરૂપના પ્રણામ. આત્મભાવ અને અન્ય ભાવ બોધબીજ પ્રગટ થાય તો આત્મભાવની ઓળખાણ થાય, અન્ય ભાવથી ઉદાસીનતા થાય, ચિત્ત સ્થિતિનો વિશેષ પ્રવેશ તે કાર્યમાં થઈ શકતો નથી. મુનિશ્રી ઉપરનો પત્ર છે, અને મુનિશ્રીના પત્રો તો સત્સંગ અંગે કૃપાળુદેવને અવારનવાર બધા જ મુમુક્ષુઓના અવિરતપણે એ પત્રો પહોંચતા જ હોય છે, પરંતુ કૃપાળુદેવની ચિત્ત સ્થિતિ એ પ્રકારની નથી. એટલે લખે છે કે વિષયમાં પણ અમારો પ્રવેશ થઈ શકતો નથી, એટલું બધું લીન છે. આત્મભાવની અંદર લીન છે તો અન્ય ભાવ તરફ દ્રષ્ટિ જતી નથી. અન્ય ભાવો કોઈ સાંસારિક નથી, છે પરમાર્થિક, પણ છતાં પણ જ્યારે જ્ઞાની જાય છે ત્યારે એકાંત તરફ અને અસંગતા તરફ જ એની વૃદ્ધિ થાય. પરમાર્થમાં જે આગળ વધે એની અરુચિ થાય તો એને ઉપદેશ દેવો ન ગમે, એટલી બધી એને પોતાના સ્વરૂપ સાથેની લીનતા ઈચ્છા વર્ધમાન થયા કરે છે. એટલે ચિત્તનો પ્રવેશ આવા પરમાર્થ, પરમાર્થ મૌન નામનું એક કર્મ હમણાં ઉદયમાં વર્તે છે, એમ એક પત્ર આપણે આવી ગયો, પરમાર્થ મૌન. પરમાર્થે પણ અમને અત્યારે શાંત રહેવાની ઈચ્છા થાય છે, કઈ બોલવું નહીં, કોઈ થકી પણ ધર્મથી પણ પરિચય અમારે કરવો ન હોય તો સારું એવું અમને લાગ્યા કરે છે. અદભુત દશા છે. એટલે કે છે ચિત્ત સ્થિતિનો વિશેષ પ્રવેશ તે કાર્યમાં, તમે લખેલા પ્રશ્નોમાં એના પ્રત્યુત્તરમાં અત્યારે થઈ શકતો નથી. તો જેટલું આપણી પાસે આવ્યું છે એ તો એનો પ્રવેશ થયો છે, એટલે એ રીતે જયારે ઉદયમાં છે એ આવ્યું છે. યોગ વાસિષ્ઠ આદિ જે રૂડા પુરુષોના વચનો છે તે સૌ અહમ વૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાય છે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું એ જ સર્વ તીર્થંકર આદિ મહાત્માનું કહેવું છે, અને તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષા યોગ્ય મુખ્યપણે છે. યોગ વાસિષ્ઠ મુનિઓને વાંચવા માટે કૃપાળુદેવે આદેશ આપ્યો છે, યોગ વાસિષ્ઠની વાંચના કરજો. રામાયણ લખ્યું, એમાં એક પૂર્વ રામાયણ છે મહારામાયણ, અને બીજું ઉત્તર રામાયણ છે. ઉત્તર રામાયણ એ વસિષ્ઠ મુનિનું લખેલું છે, 23,000 શ્લોકથી એના 6 પ્રકરણો છે. એ 6 પ્રકરણોમાં પહેલું પ્રકરણ વૈરાગ્યનું છે અને બીજું મુમુક્ષુનું છે, બીજા 4 પ્રકરણો છે. પરમ કૃપાળુ દેવે બધા જ મુમુક્ષુઓને એવી પ્રકારની ભલામણ કરી છે આગ્રહપૂર્વક, કે યોગ વાસિષ્ઠના પહેલા 2 પ્રકરણ વાંચવા, બહુ જ ઉપકારી થશે. જ્યાં જ્યાં સત્સંગ ચાલે છે ત્યાં પણ કહ્યું કે આ પ્રકરણો તમે વાંચજો, બધા જ મુમુક્ષુએ આ વાંચીને વિચારવા યોગ્ય છે, તેમાં કહેલી વાતો ખૂબ વિચારવા યોગ્ય, મનન કરવા યોગ્ય છે. આ યોગ વાસિષ્ઠ એમણે મુનિઓને પણ કહ્યું કે તમે વાંચો. જૈન સાધુ છે, સર્વવીરતીધારી છે, તો પણ એને યોગ વાસિષ્ઠના પ્રકરણ માટે પરમ કૃપાળુ દેવે ભલામણ કરી. યોગ વાસિષ્ઠનું હાર્દ શું છે તો એ અહીંયા ટૂંકમાં ત્રણ ચાર લીટીમાં સમજાયું છે કે રૂડા પુરુષોના વચન છે એમાં, અને તે સૌ અહંકાર અહમ વૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. કઈ વૃત્તિનું છેદન કરે છે? અહમ વૃત્તિનું. એને છેદન કરવા માટે એ જ પ્રકારે એ બધું પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાય છે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું એ જ સર્વ તીર્થંકર આદિ મહાત્માનું કહેવું છે, અને તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે. શું છે જીવની સૌથી મોટી તકલીફ, મોટો દોષ? ભ્રાંતિ. આત્મભ્રાંતિ સમરોગને સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્યને ઔષધ વિચાર ધ્યાન. જીવને મોટામાં મોટો રોગ લાગુ પડ્યો હોય કોઈ આત્મભ્રાંતિમાં છે. ઘણા રોગો શરીરના તો છે, અને શરીરના રોગો તો શરીરના કર્મ પ્રમાણે, વેદનીય પ્રમાણે, શુભાશુભ પ્રમાણે ઉદયમાં આવે, અને કેટલાય લોક જીવલેણ છે, મરે ત્યારે જ જાય, અને કેટલાક તો મોત સુધી ખેંચી જાય એવા કેન્સર ને ટીબી ને આ ડાયાબિટીસ ને હાર્ટ ડિસીઝ ને કેટલા બધા રોગો છે. દવા કરતા રોગોની સંખ્યા વધારે છે એ સમજાય છે, કારણ કે એક એક દવા બીજા પાંચ પાંચ રોગને પેદા કરે છે. અને ખરેખર અત્યારે આ રોગ વધી ગયાનું કારણ દવા ક્ષેત્રે સંશોધન વધી ગયું છે, રોગ વધારે છે. એ બધા તો દેહના રોગ છે. જ્ઞાની કહે છે કે શરીર એ તો વેદનાની મૂર્તિ છે, રોગનું ઘર છે. શું તું ચિંતા કરશે, ગણતરી શેની કરશે? રોમે રોમે કેટલા રોગ છે? પોણા બે. અને કેટલા રોમ રાજી? 3.5 કરોડ. એને ગુણ્યા પોણા બે, કોમ્પ્યુટર તો કરો. એટલા રોગ આ શરીરમાં છે. આવું સંશોધન વિના, લેબોરેટરી ટેસ્ટ વિના, સીટી સ્કેન અને એક્સરે અને એમઆરઆઈ વિના આ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાન બળે જાણી લીધું છે કે રોગ કેટલા છે. અત્યારે આ બધા સંશોધન રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ કર્યો છે ફાર્મસી વાળાને, એને કે તું જ્ઞાનીનું એક ચોપડો વાંચને તોય તને ખબર પડશે કે રોગની સંખ્યા કેટલી. હવે એટલી દવા તો કર કમસે કમ. શરીરના રોગો તો અનંત છે, પરંતુ આત્માને રોગ જે છે એમાં મોટામાં મોટો રોગ, મૂળનો રોગ આત્મભ્રાંતિ. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાય છે, કલ્પાય છે, કલ્પનાથી છે, હકીકતમાં એ પોતાનું સ્વરૂપ નથી, પણ ભ્રાંતિને કારણે એની પોતાની કલ્પના છે કે હું આ છું, તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું એ જ સર્વ તીર્થંકર આદિ મહાત્માનું કહેવું છે, અને તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષા યોગ્ય મુખ્યપણે છે. હવે આ કેવી કફોડી સ્થિતિ છે કે મને મારા વિશેની કલ્પના શું છે, હું મને શું માનું છું. આપણે ઘણાને પૂછ્યું છે ને કે તું તારી જાતને શું સમજેશ, એ તો વ્યવહારની અંદર. શું પૈસા વાળો છો એટલે? શું સત્તા વાળો છું એટલે? શું તને આ બધા કોઈની સાથે લાગવગ વધારે છે એટલે એના જોરે જોર કરસ? તો શું તારી હેસિયત શું છે? જ્ઞાનીઓ આપણને કહે છે કે તું તારી જાતને શું સમજે છે, તું તારી જાતને શું સમજે છે. જે કઈ સમજ છે તે ભ્રાંતિ છે, જે કઈ કલ્પનાથી સમજે છે પોતાને. પોતાના સ્વરૂપ વિશે દરેક માણસને પોતાના વ્યક્તિત્વ વિશે એક સ્પષ્ટ છાપ છે, એક એની પાસે ચિત્ર છે કે હું શું છું, હું શું કરી શકું એમ છું, મારી હેસિયત શું, મારી ઓકાત શું, અને એના આધાર ઉપર જ એના બધા મંડાણ છે. એ જે બધા કામ સંસારમાં શરૂ કરે છે એનું કારણ એ પોતાની શક્તિ જાણીને કરે છે, અને એ શક્તિ બધી આ જે એની પોતાની શક્તિ છે એ એની કલ્પના છે, જ્ઞાની કહે છે, ભ્રાંતિરૂપ છે. આખું વ્યક્તિત્વ નામ છે એ સત્ય છે કે ભ્રાંતિ, રૂપ છે એ સત્ય છે કે ભ્રાંતિ, શરીરનું બંધારણ છે એ સત્ય છે કે ભ્રાંતિ. અનેક પ્રકારે અત્યારે યશ મળી રહ્યો છે, પુણ્યનો ઉદય છે, અપનામ અપયશ નામ કર્મ જાગૃત થાય, સારું શરીરને સુખાકારી છે, સારા સંબંધીને સારા સગા છે, બધું અનુકૂળ થાય છે, વગેરે વગેરે જે કઈ સ્થિતિ છે એ પરમેનન્ટ છે કે આ બધી મારી છે એમ માનીને ભ્રાંતિ કરે તો ફેરફાર કેમ થયો? તારી હોય તો ફેરફાર કેમ થાય? તારું શરીર હોય, તારા વાળ હોય તો કાળા કેમ ન થયા, ધોળા કેમ થઈ ગયા? તારું શરીર હોય તો ક્ષીણ કેમ થઈ ગયું, દુર્બળતાને કેમ પામ્યું? તારું હોય તો લઈ આવ, અને તારું નથી તો છોડી બતાવ. એકેયમાં આપણે ચાલી એમ નથી. તારું હોય તો લાવ, તારી માલિકીનું હોય તો, તું કે પ્રમાણે થાય તો એ નથી થતું. તારું છે, મારું છે, તારી માલિકી છોડી દે, ચાલ તારું છે ને. માલિકીનો સાચો ટેસ્ટ શું? કે હું ધારું ત્યારે મૂકી શકું છું. એ જ માલિકીનો સ્વામિત્વનો સાચો કસોટી સાચી એ છે, ઈલાજ એ છે કે મારું છે જો આ મેં મૂકી દીધું. આપણે તો સંસારની અંદર યતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, મારું છે ને મારા પ્રમાણે ચાલતું નથી, અને મારું છે ને હું કહું છું તો છૂટતું નથી, નથી છોડી શકતો, નથી રાખી શકતો. મૂક્યું કઈ મુકાતું નથી અને રાખ્યું કઈ રખાતું નથી. જ્ઞાની કે ક્યાંથી રહી, ક્યાં તારું હતું? પોતાની ભ્રાંતિ છે, જે છે તે પોતાની ભ્રાંતિ. હું શરીર છું એ ભ્રાંતિ કે સત? ભ્રાંતિ. આવી અનેક પ્રકૃતિઓ છે શરીરની, રોગ, નિરોગી, સ્વાસ્થ્ય, બળવાન, યશવાન, આ બધી એ સ્થિતિ શું છે? તો કે ભ્રાંતિ. અને એના આધાર ઉપર પોતે પોતાની કલ્પના કરે છે કે હું આ છું, જે નિત્ય નથી, જે અવિનાશી નથી, જે એના વશમાં નથી, જેના ઉપર એનો કોઈ કાબુ નથી, અને છતાં પોતાનું સ્વરૂપ માને છે. હવે જ્ઞાની કહે છે કે માને છે એ સત છે કે ભ્રાંતિ છે, કે તારી કલ્પના છે? જ્ઞાની કહે છે તારી કલ્પના સિવાય કઈ નથી. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે, પ્રત્યેક વ્યક્તિ ભ્રાંતિમાં જ જીવે છે. કારણ કે આત્મભાવ સિવાય અન્ય ભાવની જે મહત્તા રાખીને બેઠો છે, એનું મૂલ્યાંકન છે, એ બધું એનું અધિષ્ઠાન ભ્રાંતિ છે, સત નથી. એટલે કલ્પાય છે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી અને અભિમાનને નિવૃત્ત કરવું. આ જીવનો બીજો દોષ એ છે, એક તો ભ્રાંતિની કલ્પના લઈને બેઠો છે, અને પછી ઉપરથી એનું અભિમાન કરે છે. અભિમાન કરે છે, આપણે કહીને એક તો ગુનો કર્યો અને લાજવાની બદલે ગાજે છે. કૃપાળુદેવે કહ્યું અધમા અધમ અધિકો પતિત, એક તો તું અધમ છો અને પાછું અધમાય તારી શ્રેષ્ઠ છે એના તું ગાણા ગાય છે. આ કેવો કહેવાય? અધમાધમ. પોતાની અધમતાને પુષ્ટ કરે છે. ભ્રાંતિરૂપ સ્વરૂપને તું એનું અભિમાન કરસ. આપણે 522માં આવી ગયું કે જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, દેહના પ્રકાર ધારણ કર્યા છે, અને તે દેહ અને તે સંબંધી પદાર્થોને એને પોતે અભિમાનથી એનું અભિમાન કર્યું છે, જ્ઞાન ભાવે કરીને તે વિચાર ગાળ્યો નથી અને દેહ છૂટી ગયો છે અને ઓલું અભિમાન ચાલ્યું આવે છે. જન્મો જન્મની અંદર આવું મિથ્યા અભિમાન, જન્માંતરથી જે જે યોનિ, જે જે ગતિ, જે જે શરીરનો પ્રકાર અને જે જે અન્ય સંયોગોનો પ્રકારમાં આ જીવ જન્મ્યો છે એ ત્યાં ત્યાં તે તે સમયે તેણે અભિમાન કર્યું છે ભ્રાંતિનું. જો ભ્રાંતિ છે એટલે એ તો છૂટી જ ગયું. દેહનો, દેવનો દેહ મળ્યો તો એ પણ છૂટી ગયો, ચક્રવર્તીનો મળ્યો તો એ પણ છૂટી ગયો, રાજાનો મળ્યો તો એ પણ છૂટી ગયો, ધનવાન શ્રીમંત હતો એ પણ છૂટી ગયો, અને ભિખારી યાચક હશો પશુ યોનિમાં હતો, તિર્યંચમાં હતો એ પણ છૂટી ગયો, અને અત્યારે તો પાછો એમાં જ મસ્ત છે જે અત્યારે તું છો, તો એ પણ ખોટું છે. ગયું એ પણ સ્વપ્ન હતું, આ છે એ પણ સ્વપ્ન છે. ઓલી આંખ ઉઘડે એટલે ભૂતકાળનું સ્વપ્ન સમાપ્ત થાય અને વર્તમાનનું સ્વપ્ન આંખ બંધ થાય એટલે સ્વપ્ન પૂરું થાય, નવું શરૂ થઈ જશે, નવું શરૂ થઈ જશે. ભ્રાંતિમાં જીવ જીવે છે, અનાદિકાળથી આ ભ્રાંતિ. આના જેવો કોઈ બીજો રોગ નથી કે પોતે જે છે એ પોતાને નહીં માનવું, અન્ય રૂપ પોતાને માનવું અને અન્ય રૂપમાં ગમે તે વસ્તુ પકડી લઈએ, કોઈ ધનને સર્વસ્વ પકડી લઈએ, કોઈ રૂપને પકડી લઈએ, કોઈ પોતાની વિદ્યાને પકડી લઈએ. આઠ પ્રકારના મદ છે, એ આઠે પ્રકારના મદમાંથી કોઈ પણ એક મદની કોઈ પોતાના કુળને પકડે, કોઈ પોતાની જાતિને પકડે અને એના ઉપર બસ અભિમાન કર્યા કરે જિંદગીમાં મરે ત્યાં સુધી. પણ અમારા બાપદાદાનું આવું એટલે પછી કહેવત પડી કે બાપદાદાનું નામ રાખવા માટે તેને કે બાપના કુવામાં ડૂબી ન મરાય. તો શું આ મદની અંદર મદમસ્ત થયો છું? આ બધી ભ્રાંતિથી સ્વરૂપ છે. તું જેટલું જેટલું વિચારે છે પોતાના વિષયના સ્વરૂપની જે જે કઈ કલ્પના છે અને એ કલ્પના આપણી બીજાના વ્યવહાર સાથે છે કે આને મારી સાથે આમ વર્તવું જોઈએ કારણ કે હું કોણ છું. જુઓ, પોતાનું અભિમાનથી એને જગતના વ્યવહારનું નિયંત્રણ કરવા ઈચ્છે છે અને એ નથી થતું ત્યાં એને રાગ દ્વેષના પરિણામ થાય છે. કોઈ વધારે નમસ્કાર કરે છે તો એને રાગ થાય છે અને કોઈ એની ઉપેક્ષા કરે છે તો એને દ્વેષ થાય છે. પણ શેની? તારા વ્યક્તિત્વની, તારા દેહ સ્વરૂપની. તો એમાં શું છે? જ્ઞાની કહે છે કે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું. મને જે જે સંયોગો, સંબંધો, સ્થિતિ પ્રાપ્ત થયા છે એ એકે પણ મારું સ્વરૂપ નથી, કર્મના શુભાશુભ કર્મના વિપાકનું પરિણામ છે, માટે એના ઉપર કોઈ પણ પ્રકારનું અભિમાન કરવું યોગ્ય નથી. અભિમાન ન કરવું, એનાથી નિવૃત્ત થવું, એમ સર્વ તીર્થંકર આદિ મહાત્માનું કહેવું છે. તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે. જીવે કરવાનું એ છે કે પોતાનું ભ્રાંતિરૂપ સ્વરૂપ છે એને ભૂલવાનું છે અને પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે, ચૈતન્ય, અવિનાશી, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ અનંત ગુણોથી યુક્ત સિદ્ધ પરમાત્મા જેવું, ઈશ્વર જેવું એવું શુદ્ધ સ્વરૂપ એ મારું છે, એ જ મારું અસ્તિત્વ છે. હું અસ્તિત્વને ભૂલીને વ્યક્તિત્વમાં રાચવા માંડ્યો છું. વ્યક્તિત્વ એ તો ભ્રાંતિ છે, અસ્તિત્વ છે એ મારું ખરું સ્વરૂપ છે. એ અસ્તિત્વને મારે પકડવાનું છે, મારી ચેતના, મારું ચૈતન્ય, મારો સ્વભાવ, મારું અસ્તિત્વ એ મારું છે. તો દેહનું અભિમાન મટ્યા વિના આત્મજાગૃતિ સંભવિત નથી. જેટલા પ્રમાણમાં દેહનું અભિમાન હોય તેટલા પ્રમાણમાં આત્મજાગૃતિ ઓછી હોય, એ બંનેનો રેશિયો એ છે કે આ ઘટે તો આ વધે. બધું જ હોય અને કઈ અભિમાન ન હોય એને પોતાનું, એનું કારણ કે એની આત્મજાગૃતિ પ્રબળ છે કે હું આ નથી, આ તો બધું નશ્વર છે, આ કઈ મારું નથી, આ પર છે. એવી જાગૃતિ એટલે અભિમાનની ડિગ્રી ઘટતી જાય, અભિમાનની ડિગ્રી ઘટતી જાય એટલી આત્મ સ્વરૂપની જાગૃતિની ડિગ્રી વધતી જાય. અહીંયા સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે અને તે જ વાક્ય ઉપર, એ વાક્ય વિશેષ વિચારવાનું છે અને તે જ વાક્ય અનુપ્રેક્ષા યોગ્ય મુખ્યપણે છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કયા છે? બધા સાધન શેના માટે કયા છે? કે જીવ ભ્રાંતિ છે એને કલ્પનાથી પોતાની ભ્રાંતિ છે એમાં જે અભિમાન કરે છે એ અભિમાન પણ છોડે અને ભ્રાંતિથી પણ નિવૃત્ત થાય. આ બંને કામ એને કરવાના છે, એક તો છે એનું અભિમાન ન કરો, અને જે છે એ ભ્રાંતિરૂપ મારું છે, મારું સાચું અસ્તિત્વ એ તો અરૂપી છે. એ ક્યાં રૂપી હતું? મારું આત્મારૂપ જો હું છું તો અરૂપી છું, અમૂર્ત છું, અદ્રશ્ય છું. એ ક્યાં ચર્મચક્ષુથી દેખાય એમ છે? મને નથી દેખાતું તો બીજાને ક્યાંથી દેખાય? આ તો માત્ર બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, કૌનસા એવો નયન, નયન તે દિવ્ય વિચાર. આનંદગંજી કહે છે આ નયન છે, દિવ્ય વિચાર છે, એનાથી તને તારું અસ્તિત્વ દેખાશે. તે બધા જ સાધન એના અર્થે કહ્યા છે. આ પરમાર્થ માર્ગના બધા સાધનથી જીવનો દેહાધ્યાસ મટે નહીં, દેહાત્મપણું મટે નહીં, દેહ વિશેનું અભિમાન મટે નહીં, સ્વરૂપની ઓળખાણ ન થાય, સાધન શું કામના?
વહ સાધન બારયનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પર્યો. અબ ક્યોં ન બિચારત હૈ મન સે કછુ ઓર રહા ઉન સાધન સે, બિન સદગુરુ કોયન ભેદ લહે મુખ આગલ હૈ કહ બાત કહે.
કઈક જુદું છે. આ બધા જ સાધનો છે, કછુ ઓર રહા ઉન સાધન સે, કઈક છૂટી જાય છે. આ બધા સાધનને જોડવા વાળી કડી નથી. સાધનો બધા છે પણ કનેક્શન નથી. ઘરમાં બધા જ સાધનો છે, વિદ્યુતના, માધ્યમના, સંચારના, બધાએ કનેક્શન નથી. શું થાય? આ બધા જ સાધનો યમ નિયમના, એને સ્વભાવ સાથે, સ્વરૂપ સાથે, આત્માના ચૈતન્ય સાથે કનેક્શન નથી. કછુ ઓર રહા, એને જ્ઞાનીઓએ કહ્યું પ્રણિધાન, ઉપયોગ, ઉપયોગ પૂર્વકની ક્રિયા, ઉપયોગ પૂર્વકની સાધના. એ રહી જાય છે, છૂટી જાય છે. હરિભદ્ર સુરીએ કહ્યું કે આ બધા સાધનો આ જીવને મોક્ષ સાથે જોડવા માટેના છે. જીવનું મોક્ષ સાથે જોડાણ, એવો વ્યવહાર, એવી ક્રિયા, એવી વિધિ, એવા સાધનો, એને કહેવાય યોગ. આત્માનું જોડાણ મોક્ષની સાથે કરી આપે તે, અને એ છે પોતાનો ભાવ. સાધન સાથે ભાવને જોડવાનો છે, ઉપયોગને જોડવાનો છે, પોતાની ચેતનાને જોડવાની છે, પોતાની જ્ઞાન ધારાને જોડવાની છે, સમજણને જોડવાનો છે. જે કંઈ કરીએ સમજીને કરીએ, અને સમજણ એ કે મારું સ્વરૂપ એ દેહ નથી, હું દેહાદી સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, એટલે કોઈના કલ્યાણ માટેની પણ વાત નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. એના ઉત્કર્ષ માટે, એની પ્રાપ્તિ માટે, નિજ પદની પ્રાપ્તિ માટે, નિજ સ્વરૂપની પ્રાપ્તિ માટે, અને નિજ પદમાં સ્થિરતા થવા માટે આ બધા સાધનો છે. એ કહે છે કે એ માટે સર્વ સાધન કયા છે? આગળ અહંતાદી વધવાને માટે, બાહ્ય ક્રિયા કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે કે પૂજા શ્લાઘાદી પામવા અર્થે, કોઈ મહાપુરુષનો કંઈ ઉપદેશ છે નહીં અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. પોતાને વિષય ઉત્પન્ન થયો હોય એવો મહિમા યોગ્ય ગુણ, તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજ દોષ જોઈ ફરી ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે. એ ભલામણ જ્ઞાની પુરુષના વચનમાં સર્વત્ર રહી છે, અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદગુરુ અને સત્શાસ્ત્ર આદિ સાધન કયા છે? જે અનન્ય નિમિત્ત છે. કોઈ જ્ઞાનીએ અહંતા પોતાની વધે, પછી મતનો આગ્રહ થાય, પોતે કોઈ સંપ્રદાય ચલાવે, પૂજા શ્લાઘાદી મેળવે, લોકોના માન સત્કાર પૂજા આ બધું મેળવે, એના અર્થે કોઈ મહાપુરુષે આ કંઈ કહ્યું નથી. એના અર્થે નથી કહ્યું. અધ્યાત્મની જે કંઈ ગુણો પ્રાપ્ત થાય, શક્તિ પ્રાપ્ત થાય, એ સ્વરૂપની ઓળખાણ માટે અને ભ્રાંતિની નિવૃત્તિ માટે છે. એમાં કંઈ અહંતાને સ્થાપિત કરવી, એમાં કંઈ સંપ્રદાયને ચલાવવાનું શરૂ કરી દેવું, આપણે કંઈ તીર્થંકર નથી. એમાં કોઈ પૂજા શ્લાઘાદી પામવાનો કોઈ યોગ ઉભો કરવો, કે એમાં કંઈ માન સત્કાર આદિનું કંઈ કામ આયોજન ઉભું કરવું, એવા આરંભ સમારંભો કરવા જેમાં પોતાનો માન સત્કાર પૂજા આ પોસાય. આવી જ પ્રકારનું તો કે આવી આજ્ઞા જ્ઞાની પુરુષોએ નથી આપી છે. તારે એનું ઇન્ટરપ્રિટેશન કરીને જે કરવું હોય તે કર. જ્ઞાની પુરુષોની આજ્ઞા નથી. કૃપાળુ દેવ તો માર્ગને બહુ સ્પષ્ટ સમજાવે છે. અને એક જ્ઞાની પુરુષ કહેતા અનંતા જ્ઞાની પુરુષની વાત કરે છે. એમાં એમ કઈ હું પણ નથી કે હું રાજચંદ્ર, તો તમે ના માનતા તો કઈ નહીં, પણ બીજે તો કીધું છે ને, ક્યાંય નથી કીધું, કોઈ જગ્યાએ નથી. સંપૂર્ણ અધ્યાત્મ એ અહંતા માટે નથી, મત આગ્રહ માટે નથી, સંપ્રદાય માટે નથી, માન સત્કાર પૂજા આદિના આરંભ સમારંભ માટે નથી. એવો કોઈ મહાપુરુષનો ઉપદેશ છે નહીં. પોતાને વિશે ઉત્પન્ન થયો હોય એવો મહિમા યોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી. આપણે એક આગળ વાક્ય આવી ગયું 321 ની અંદર, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવું. એમ પોતાના વિશે કોઈ મહિમા યોગ્ય ગુણ ઉત્પન્ન થાય, લોકો વાહવા કરે, પોતાના વિશે મહિમા યોગ્ય ગુણ ઉત્પન્ન થાય તો પણ ઉત્કર્ષ પામવું ઘટતું નથી. એનો જરા પણ પોતાને એનો મહિમા આવવો જોઈએ. આ તો પોતાનો ગુણ ઉત્પન્ન થયો, એ ગુણની જાહેરાત પૂરેપૂરી થાય, બધાને ખબર પડે, પાછું કહેવાનું એમ કે કોઈને કહેવાનું નથી, અને વાત જગ જાહેર થતી જાય. અરે કોઈને કહેવાનું નથી આમ જ હતું તો આ બધા પાસે વાત ક્યાંથી આવી, ક્યાંથી આવી? શું ભાઈ આડંબરનું સામ્રાજ્ય જામી ગયું છે? જે વ્યક્તિગત વાત છે તો વ્યક્તિગત રહેવી જોઈએ, પ્રસિદ્ધિ ક્યાંથી મળી એને? આ તો તમને જ કહું છું, આમ કઈ કહેવાનું તો ક્યાંથી આવ્યું? વાત શું કામ કીધું મને? મારે શું, મને શું ઉપકારી છે અને તને શું ઉપકારી છે તે કીધું? એમાં તે પણ ભંગ કર્યો છે મર્યાદાનો. મહિમા યોગ્ય ગુણ જેવો તેવો ગુણ નથી, સામાન્ય ગુણ પ્રગટ નથી થયો. કેવો ગુણ પ્રગટ થયો છે? મહિમા યોગ્ય. એથી પણ ઉત્કર્ષ પામવું ઘટતું નથી. એથી પણ જરા એમ ન થાય ઓહો આપણને સમાધિ જોરદાર, આપણું એમાં તો માસ્ટરી, આપણને કોઈ રીધી સીધી પ્રાપ્ત થઈ, આપણે આમ કે આપણે બધી ખબર પડી જાય, આગમના એંધાણ મળે. આ બધા યોગ્ય અતિન્દ્રિય ગુણો છે. અતિન્દ્રિય ગુણો સામાન્ય જીવનો તો દેખવામાં ન આવે, અને એવું દેખાય તો મહિમા તો અનંત ગણો વધી જાય. જ્ઞાની જેનામાં ગુણ પ્રાપ્ત થયો છે એને કહે છે કે ઉત્કર્ષ પામવા ઘટતું નથી. તું આનાથી જરાય ઊંચો આવી જઈશ માં પાછું બે ડગલા, કે હું હવે સામાન્યથી પર છું, ગુરુમાંથી પરમગુરુ થાયશ માં પાછું. મુશ્કેલી છે. પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન થતું નથી અને એને પ્રસાર કર્યા વિના રહેવાતું નથી. એનું પ્રસારણા થાય પછી એની પૂજા થાય, પછી એનું માન થાય, પછી એનું બહુમાન થાય, પછી એના સત્કાર થાય. આત્મશ્લાઘાના આ બધા પ્રકારો છે, અહંતાના આ બધા રૂપ છે, અહંતાનું વ્યક્તિત્વના રૂપ છે. કોઈ જ્ઞાની પુરુષની આજ્ઞા નથી આમાં, કે છે કોઈ મહાપુરુષનો આવો ઉપદેશ છે જ નહીં. જ્ઞાની પુરુષનું તો એક જ શબ્દમાં કૃપાળુ દેવે એક જ વાક્યમાં કહ્યું છે કે જે સમજ્યા તે સમાઈ ગયા, જે સમજ્યા તે. જો સાચું સમજ્યો હશે તો એ તો વહેલો સમાઈ જવાનો છે, એને કોઈ વિકલ્પ નહીં રહે પછી લોકના, કે લોકના બહુમાનના, કે લોકના પ્રસંગના, કઈ નહીં રહે. એની પ્રવૃત્તિ અને એનો પુરુષાર્થ અસંગતા તરફ હોય. આરંભ સમારંભ ને પ્રચાર પ્રસાર અને મેળા અને ધમાલ એના તરફ ન હોય, એની રુચિ ન હોય, એનો રસ પણ ન હોય. કેમ કે અંતરની પ્રકૃતિ આત્માની છે અને આને આત્માની પ્રકૃતિ સાથે મેળ નથી. પોતાના મહિમા યોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજ દોષ જોઈને ફરી ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે. તો શું કરવું? એને તો પોતાના હજી કેટલાય દોષ છે, એ દોષ જોઈને પશ્ચાતાપમાં જવું જોઈએ કે હે પ્રભુ, હજી તો મારા, હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણા. ભલે મારા આટલા યોગ આ ગુણ પ્રગટ થયા છે, મહિમા યોગ્ય છે, છતાં મારે એનો મહિમા ગવડાવવો નથી, વગાડવો નથી, પોકારવો નથી, પ્રશંસવો. અનંત ગુણોનો હું સ્વામી છું, હજી તો કેટલા ગુણો આવરણ સાથે રોકાયેલા છે, આ આવરણને મારે નિરાવરણ થવું છે. પૂર્ણ મુક્તિ કેવળ જ્ઞાન આદેશ એ મારો આદર્શ છે. એટલે કે છે, અલ્પ પણ નિજ દોષ હોય, થોડો પણ પોતાનો દોષ હોય, તો પણ ફરી ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે. કૃપાળુ દેવને પૂર્વના ઉદિત કર્મના દોષનો ખેદ કેટલો હતો, વારંવાર પ્રયત્ન કરવા છતાં આ અમને ઉપયોગને બહાર લઈ જાય છે, અમારાથી હવે એ સહન થતું નથી. નિજ દોષની પશ્ચાતાપમાં ઈ છે, પોતાના મહિમા યોગ્ય ગુણની પ્રસિદ્ધિમાં નથી. અને વિના પ્રમાદે તેથી પાછા ફરવું ઘટે છે, એ ભલાપમાણ જ્ઞાની પુરુષના વચનમાં સર્વત્ર રહી છે. જ્ઞાની પુરુષના વચનમાં આ જ ભલામણ છે કે તું નિવૃત્ત થા, પાછો ફર, દોષની નિવૃત્તિ કર અને ગુણની પ્રશંસામાં રોકાઈ જામાં, તારો મહિમા વધારવામાં રોકાઈ જામાં. અને તે ભાવ આવવા માટે, કદાચ તારાથી પોતાથી એ ભાવ ન આવતો હોય તો તે ભાવ આવવા માટે સત્સંગ, સદગુરુ અને સતશાસ્ત્ર આદિ સાધન કયા છે? જે અનન્ય નિમિત્ત છે, એના જેવું ઉત્તમ નિમિત્ત એ કઈ નથી. આ કર, આ કર એટલા માટે, આ જે પોતાની અહમતા મટાડે તે સત્સંગ, પોતાના મહિમા યોગ્ય ગુણને શાંત કરાવે એ સદગુરુ, અને એમાંથી પોતાના નિજ દોષનો પશ્ચાતાપ થાય આ સત્શાસ્ત્ર. તું આનું સેવન કર, અનન્ય નિમિત્ત છે કે આ દોષ ટળશે, આ સૂક્ષ્મ દોષ છે. તે સાધનની આરાધના જીવને નિજ સ્વરૂપ કરવાના હેતુ પણ જ છે. તથાપિ જીવ જો ત્યાં પણ વંચના બુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. એટલી બધી જબરજસ્ત વાત છેલ્લા પેરેગ્રાફમાં મૂકી છે કે આ બધા સાધન નિજ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે છે. આવી જગ્યાએ પણ જીવ જીવ પોતાની વિશેષતા પ્રગટી હોય, પોતાના મહિમા યોગ્ય ગુણો પ્રગટ્યા હોય, કોઈ વિશેષ પુણ્યનો ઉદય હોય, તો પણ ત્યાં જીવ જો કહેવાનું છે, કરવાનું છે પશ્ચાતાપનું, એ ન કરે તો વંચના બુદ્ધિએ પ્રવર્તે. વંચના બુદ્ધિ એટલે સત્સંગ, સદગુરુ આદિને વિશે ખરાબ આત્મભાવે મહાત્મ્ય બુદ્ધિ ઘટે છે, તે મહાત્મ્ય બુદ્ધિ નહીં. અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્ત્યા કર્યું છે માટે તેની અલ્પજ્ઞતા લઘુતા વિચારી અમહાત્મ્ય બુદ્ધિ નહીં, તે સત્સંગ સદગુરુ આદિને વિશે આરાધવા નહીં, એ પણ વંચના બુદ્ધિ છે. વંચના બુદ્ધિ પોતાની જાતને છેતરે. આત્મવંચના એ આત્મઘાત સમાન છે. જીવ પોતે પણ પોતાના ચિંતનમાં, પોતાના વિચારમાં, પોતાના મનનમાં પ્રમાણિક થઈ શકતો નથી. સેલ્ફ ડિસેપ્શન આ વંચના બુદ્ધિ છે. જો પોતે જરાક પોતાથી પર થઈને આત્મ સ્વરૂપમાં સ્થિર થાય તો પોતાના અનંત દોષો એની સામે આવે અને પોતે જે કરી રહ્યો છે એ યોગ્ય થતું નથી એવું ભાન એને થયા વિના રહે નહીં. પણ વંચના છે, છેતર છે પોતાની જાતને. આત્મવંચના જેવું કોઈ પાપ નથી, આત્મવંચના જેવો કોઈ દ્રોહ નથી, અને આત્મવંચના જેવી કોઈ આત્મહત્યા નથી. આ વંચના બુદ્ધિ કૃપાળુદેવ કહે છે કે બી લોયલ ટુ ધાઈ સેલ્ફ, તું તારી જાત પ્રત્યે પહેલા પ્રમાણિક થા. કંઈ પણ થાય તો તને તારા મહિમાનું કારણ થતું હોય તો લક્ષમાં આવવું જોઈએ, તો નહીં, એમાં વંચના ન ચાલે. એ વંચના બુદ્ધિમાં હું શું કરું, અમારા શિષ્યો આ કરે છે, વાહ, આત્માનું કલ્યાણ તારા થકી તારું થશે કે તારા શિષ્યો થકી તારું કલ્યાણ થવાનું છે? કોના થકી થવાનું છે? મારા થકી જ. તો એ માર્ગથી વિપરીત થવાતું હોય તો મારા શિષ્યોએ ન જોઈ, એમાં શું મોટી વાત છે? કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યો, સંતાનો છોડ્યા, સંતતિ છોડી, સમૃદ્ધિ છોડી, તો શિષ્યો ન છૂટે? આવા ગાલા વેલા શિષ્યો ભેગા થયા હોય તો એ ન છૂટે તારાથી? કે જે દોષનું કારણ થાય એ કે છે કે સત્સંગ, સદગુરુ આદિને વિશે જે મહાત્મ્ય, આત્મભાવે મહાત્મ્ય બુદ્ધિ જોઈએ. આ સદગુરુ સત્સંગ અને સત્સંગનું મહાત્મ્ય બુદ્ધિ, મહાપુરુષોનો આ ઉપદેશ કે મહિમા યોગ્ય ગુણમાંથી પણ ઉત્કર્ષ ન થાય અને નિજ દોષ અલ્પ હોય તો પણ પશ્ચાતાપમાં રહેવું, એ સત્સંગ, આવું મહાત્મ્ય સત્સંગનું છે. એ સત્સંગ અને સદગુરુને વિશે ખરેખરું મહાત્મ્ય વેદાય નહીં. સત્સંગ દોષના નિવારણ માટે છે, એ દોષને મજબૂત કરવા માટે નથી. નિજ મહિમા વધારવા માટે સત્સંગ નથી, દોષના નિરસન માટે સત્સંગ છે. સદગુરુ દોષનું ઘટાડવું થાય એટલા માટે છે, દોષને પોષણ મળે એટલે સદગુરુ નથી. તો સદગુરુનો અંચળો લઈને, સદગુરુનું આવરણ લઈને કોઈ જીવ દોષયુક્ત પ્રવૃત્તિની અંદર જાય, આ વંચના છે. પછી એમ કે મને મારા ગુરુએ કીધું છે, આ વંચના છે. સત્સંગ અને સદગુરુનું મહાત્મ્ય શું છે? તો કે સત્સંગ અને સદગુરુ આદિને વિશે ખરા આત્મભાવે મહાત્મ્ય બુદ્ધિ ઘટે તે મહાત્મ્ય બુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્ત્યા કર્યું છે માટે તેની અલ્પજ્ઞતા, આત્માની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમહાત્મ્ય બુદ્ધિ નહીં, કે પોતાનું અમહાત્મ્ય નહીં, હું પામર શું કરી શકું એવો નથી વિવેક. આટલો વિવેક જો તારામાં ન હોય, આ સત્સંગનું મહાત્મ્ય છે, એની કૃપાથી, એના વચનથી, એના બોધથી મારે મારું આ જે કંઈ દોષ છે એનું નિર્મૂલન કરવું છે, દોષ મારે ટાળવા છે, એની બદલે પોતાની અલ્પજ્ઞતા, પોતાની લઘુતા, નથી લઘુતા કે દીનતા એમ વિચારીને અમહાત્મ્ય, કોનું? પોતાનું અમહાત્મ્ય. અને સત્સંગ અને સદગુરુનું આત્મભાવે મહાત્મ્ય, આત્મભાવે મહાત્મ્ય એટલે મારા આત્માના ઉત્કર્ષ માટે એ મહાન ઉપકારી છે, પરમ ઉપકારી છે. એ કર્યા વિના, આ તો પોતાની મહત્તા કરવા માટે પહેલા ને સદગુરુને માન બનાવે, આત્મસિદ્ધિમાં કીધું છે. અસદગુરુને દૃઢ કરે નિજ માનાર્થે કાજ. એ શું કામ ગુણગાન ગાય છે ને, શું કામ એ ઝંડો લઈને ફરે છે? પોતાના મહિમાને સ્થાપિત કરવા. ઊંડે ઊંડે વાત ક્યાં રહેલી છે? પ્રેરક બળ કયું છે? પોતાનું મહાત્મ્ય. હવે એની જગ્યાએ કદાચ સદગુરુ એ ના હિરીએ અને અહીંયા મહાત્મ્યમાં પાત્ર બદલાઈ જાય તો હવે તારે નથી કરવાનું, હવે આ એનો નેતા આ થશે તો શું કે ખબર છે? એને કઈ ખબર નથી પડતી. અરે જીવની દશા તો જુઓ, કેટલા છેતરાય છે, આ વંચના બુદ્ધિ પકડમાં આવે છે. મને કહ્યું છે કે તમારે અહીંયા સ્વાધ્યાય આપવો ને, કાલે એમ કહે કે તમારે ન આપવું. કોઈ જગ્યાએ મને બોલાવતા હોય ને કોઈ જગ્યાએ ન બોલાવે, હું તો મારી જ વાત કરું છું. મારે સમજવું પડે વંચના બુદ્ધિની દ્રષ્ટિએ, મારે એ સમજવું પડે કે મારું અભિમાન છે એ તો ઓછું થાય. સારું, આપણે આવા નિમિત્તોથી બચ્યા, એને બદલે મને જો મારું અમહાત્મ્ય ન થાય કે ના હું તો કઈ નથી, હું શું કરું, હું ભગવાનના વચનો કહેવાનો અધિકારી કેટલો, કહી શકું સદભાવથી જેટલું કહેવાય એટલું, પણ મારી તાકાત કેટલી, મારી શક્તિ કેટલી. કોઈ એમ કે તમે જ અમારા ગુરુ છો, હું કહું રહેવા દો, મને શું કામ સજા કરો છો, મારી શું પાત્રતા છે. એમ કરીને આવો વિચાર આવે કે પોતા વિશે પોતાની લઘુતા, પોતાની અલ્પજ્ઞતા, એનું અમહાત્મ્ય. અને ઓલું મહાત્મ્ય નહીં એને, આ એની આત્મવંચના. જો બોલાવે તો એ સારું, ન બોલાવે તો એ ખરાબ. આવી દ્રષ્ટિ એ કેટલું અંદર અહમ ઉછાળા મારે છે. બધી જગ્યાએ એમ થાય છે કે હું જાઉં તો, મને બોલાવે તો, મને જરા મુખ્ય અતિથિ અથવા મુખ્ય પ્રવચનકાર કે મુખ્ય સ્વાધ્યાયકાર તરીકે મારી સ્થાપના થાય તો. આ માર્ગમાં જરાક આગળ વધીએ ને તે આવા બધા અનેક પ્રકારના ભયસ્થાનો ઉભા જ છે. આ જ્ઞાની પુરુષ કે છે કે ક્યારે વંચના બુદ્ધિમાં પ્રવર્તીશ નહીં. તારા વિશેનું અમહાત્મ્ય પણ તારું નથી, એ પણ તારું આત્મવંચના છે. અને સદગુરુ અને સત્સંગ પ્રત્યે આત્મભાવે જો મહાત્મ્ય ન હોય તો એ પણ આત્મવંચના છે. અને એ વંચના તને સત્સંગ અને સદગુરુને આરાધવા નહીં એ પણ વંચના બુદ્ધિ છે. પછી નક્કી કરે કે આપણે તો ત્યાં જવું જ નહીં, એ પણ વંચના બુદ્ધિ છે. ત્યાં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભવ પરિભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. એને શું થવું જોઈએ ત્યાં? કે લઘુતા ધારણ કરવી જોઈએ. આ લઘુતા ધારણ કરવાનું જો ચૂકી જાય, પોતાના ગુણનું ઉત્કર્ષપણું સહન ન થાય અને લઘુતા ન આવે, ચૂકી જાય તો, કે જો આ ન થાય તો જીવ પ્રત્યક્ષપણે પણ જીવ પરિભ્રમણથી ભય નથી પામતો. હજી આને પરિભ્રમણમાંનો ભય નથી, હજી એને લોક પ્રસિદ્ધિનો ભય છે, પોતાની નામના કીર્તિનો ભય છે, પણ પરિભ્રમણનો ભય નથી. એમ જ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ તો પ્રથમ જીવને જો આ થાય તો સર્વશાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે, એ જ વિજ્ઞાપન. આ સર્વ પ્રથમની વાત મૂકી. જો આત્મવંચના ટળે અને જો સત્સંગ એ અવ્યાબાદ સમાધિ માટેનો સરળ ઉપાય છે અને એ સત્સંગ અને સદગુરુનું મહાત્મ્ય, આ સદગુરુ અનંતા સદગુરુએ ઉપદેશ આ આપ્યો છે, એ સદગુરુ કે જે જીવને ક્યાંય પડવાનો અવકાશ રહેવા દેતા નથી, જે કંઈ તારા ગુણ પ્રાપ્ત થયા છે એમાં તારી અહમતા, એમાં તારું કોઈ પણ પ્રકારનું પૂજા શ્લાઘનાદી મતનો આગ્રહ કે સંપ્રદાય ચલાવવાનો કે પંથ ચલાવવાનો એના માટે નથી, કોઈ મહાપુરુષનો આવો ઉપદેશ નથી, આવા સદગુરુનું મહાત્મ્ય તને થવું જોઈએ કે કોઈએ કહ્યું નથી આવું, એવી તને જો આ થાય, સદગુરુનું મહાત્મ્ય, સત્સંગનું મહાત્મ્ય ભાસે અને પોતાની અલ્પજ્ઞતા, જ્યાં સુધી સર્વજ્ઞતા નથી ત્યાં સુધી આ જીવની અલ્પજ્ઞતા છે. બેસે છે વાત? જ્યાં સુધી સર્વજ્ઞતા નથી ત્યાં સુધી અલ્પજ્ઞતા જ છે, ત્યાં સુધી અલ્પજ્ઞતા જ છે. 11મા ગુણસ્થાનકેથી પણ જીવ પડી શકે છે. એ રાગ દ્વેષનો કણિયો દૂર થાય, રાગ દ્વેષ એ અજ્ઞાનનું કારણ છે, એ એક કણિયો છે 12મા ગુણસ્થાનકના અંત સુધી, ત્યાં સુધી જીવને એના સદભાવ સત સ્વરૂપને પામવા દેતો નથી. એકમાત્ર બાહુબળીમાં રહેલો માન કસાઈનો કણિયો 12 મહિનાના તપ જગતની અંદર જેનો જોટો નથી, કેવળ જ્ઞાનને દૂર રાખી દીધું, નજીક આવવા દીધું. એ કણિયો જ્યારે ગયો અને પગ ઉપાડ્યો તો કેવળ જ્ઞાન તો સાક્ષાત હાજર જ છે. આ સ્થિતિ પરમાર્થ માર્ગમાં છે. તો વધારે લક્ષ તો પ્રથમ જીવને જો આ થાય તો સર્વશાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે, એ જ વિજ્ઞાપન. આત્મસ્વરૂપના પ્રણામ. પત્રાંક 526 પણ અહીંયા પૂર્ણ થાય છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.